धर्मोस्तु मंगलम् सर्वमंगलमहांगल्यम् सर्वकल्याणकारकम् प्रदानं सर्वधर्माणां जैनं जयतुं शाश्वतम् जैनं जयतुं शाश्वतम्। नमः समे साराय स्वानुभूत्या चकास्ति चित्स भावाय भावाय सर्वभावान्तरिक्षिदम् आत्मरूपयनुपमयद्भुत यालखि भवसिन्दुतरो आत्मरूप। समय सार पूर्व रंगाधिकार 26वीं गाथा पर आप आज स्वाध्याय प्रारंभ करवो थे। मूल 23, 24 और 25 गाथा में आचार्य कुमकुम देवे अप्रतिबुद्ध ने समझावानो खूब प्रयत्न करो। कुल मड़ी ने 19 थी लेने यहां सुधी 25वीं गाथा ने ऊपर एक कलश चढ़ाव्यो आचार्य रामचंद्र देवे त्यां पूरो प्रयास करो। सानो प्रयास करो अज्ञान मटाड़वा माटे विशेष विशेष प्रयास करो। एमां खास बात ए कही के जे आ शरीर आदि पुद्गल द्रव्य छे ए कोई पण प्रकारे कोई पण किंमते तारू नथी, केम के बन्नेनुं स्वरूप जुदुं छे, बन्नेनी स्वरूप भिन्नता छे अने बन्ने वच्चे कोई संबंध आधार आधेय कारण कार्य स्वस्वामी कोई भी संबंध घटित थतो नथी અને એની સિદ્ધિ પણ થાય છે। ખાલી કહ્યું છે એમને એની સિદ્ધિ પણ થાય છે કે કોઈ સંબંધ નથી, તો શું કરો? તો કે એને મારું માનવાનું છોડી દે, આજે જ છોડી દે એને મારું માનવાનું। શું લાભ થશે? એનાથી કશાયો ઉત્પન્ન થવાનું, અનંતાનુબંધી જેવી કશાય, સંસારને અનંત સ્વરૂપ આપવાવાળી કશાય સમાપ્ત થઈ જશે। મૂળ વાત એ કહી એના તુરંત પછી 23માં કલશમાં ઓર ફરીથી આચાર્ય અમરચંદ્ર દેવે જે શરીર આદિ જે મૂર્ત પદાર્થો છે એનું પડોશી થવાનું કહ્યું, ત્યાં કહે છે કે કોઈ પણ કિંમતે મરણની કિંમત પર પણ તત્વનું કૌતૂહલી થઈ, તત્વનો અભ્યાસ કરી, તત્વનો વિચાર કરી અને શરીર આદિનું પડોશી થઈને એનાથી ભિન્ન એકવાર આત્માનો અનુભવ કર, એનો વિલાસ જે છે એ વિલાસને તું પ્રાપ્ત થઈશ, અને નિયમથી કહે છે કે તું આ મોહને છોડી જઈશ। એમ અહીંયા ખાસ વાત કહી હતી એ કલશના અંતર્ગત આપણે પાત્રતાના રૂપમાં એક વાત કહી હતી કે જેટલા બી સંયોગો છે એ સંયોગોમાં પડોશી બનવાની વાત છે, પડોશીની ટ્રેનિંગ લેવાની જરૂરત છે। પોતાના ઘરમાં મેનેજર બની, પોતાના ઘરમાં મહેમાન બનીને, પોતાની ઓફિસમાં મેનેજર બનીને જો રહે છે તો એક પ્રકારથી એને સમ્યક દર્શનની આત્મદર્શનની પાત્રતા કહી છે, અને એવી પાત્રતાના અંતર્ગત ભગવાનનો ભેટો થયા વગર નહીં રહે એવી ગેરંટી પણ આપવામાં આવે છે। એવી અદભુત વાત કહ્યા પછી હવે 26વી ગાથામાં એક પૂર્વ પક્ષ મૂક્યો છે શ્રોતાના તરફથી, શિષ્યના તરફથી વિચારવા જેવો છે। 26મી ગાથા આપણે બહુ જ અદભુત ગાથા છે, એમાં શું અહીંયાથી હવે આગળ મૂળ 31મી ગાથા તરફ આપણો પ્રવાસ વિશેષ રહેશે। ગુરુદેવજી આજે 30મી ગાથા પર એટલો ખુલાસો કરી, ભગવાન સાક્ષાત ભગવાન અને એમની વાણીને ઇન્દ્રિય કહી દીધું, એક પ્રકારથી 31મી ગાથા જે છે એના બીજના રોપાણ થઈ ચૂક્યા છે। કાલે 31મી ગાથા ત્યાંથી બી શરૂઆત થશે અને આપણે અહીંયાથી બી શરૂઆત કરવાનો પ્રયાસ કરીશું। ભરતભૂમિના ભગવાન અર્થાત તો ભારત દેશના ભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય કુનકુનદેવ, સ્વરૂપગુપ્ત અમરચંદ્ર આચાર્ય દેવ તથા 6મા-7મા ગુણસ્થાનમાં ઝૂલતા આચાર્ય જયસિંહ દેવ, આવા મહાન મહાન આચાર્યો દ્વારા એક વાત કહેવામાં આવી, એક સંદેશો આપવામાં આવ્યો કે આત્મા દેહથી ભિન્ન છે. સમજો, આ બહુ મહાપુરુષોના નામ લીધા છે મેં, જેમને આપણે અહીં આમંત્રિત કર્યા છે. આપણી આ શાસ્ત્રમાં ત્રણેય આચાર્યોની વાત છે અહીંયા. તો એમને એક ખાસ વાત કહી કે આત્મા ખરેખર આ દેહથી સદા ભિન્ન છે, અત્યંત ભાવ છે, એની સાથે તું સંબંધ છોડી દે, પોતાનું માનવાનું છોડી દે. તો પણ હજુ અહીંયા એ અજ્ઞાની જીવ અર્થાત તો એ શિષ્ય કેવી રીતે રજૂઆત કરે છે, કેવો પક્ષ મૂકે છે સમજો. જો શું કહે છે, હવે અપ્રતિબુદ્ધ જીવ કહે છે. મને એવું લાગે છે કે શું કહેવાનું બાકી રહી ગયું, કરવાનું બાકી રહી ગયું, હજુ શું કહેવું છે, છતાં કહે છે. શું કહે છે જો, શું કહે છે, કેવી જાતિની માયાચારી કરે છે. જો જીવ હોય ન દેહ તો આચાર્ય તીર્થંકર તણી સ્તુતિ સંઠરે મિથ્યાજ તેથી એકતા જીવ દેહની. ખ્યાલ શું કહેવા માંગે છે, એ કહે છે કે હે પ્રભુ, આ દેહ અને આત્મા જો એક ના હોય એમ તમે કહેશો તો તમારી જે સ્તુતિ કરીએ છીએ અમે લોકો તમારી ને આચાર્યોની, એ બધી ખતરામાં આવી હશે. ખ્યાલ, બહુ ખતરનાક વાત છે કે અમે જે તમારી સ્તુતિ કરીએ છીએ, દેહની સ્તુતિ કરી અને દેવની સ્તુતિ કરીએ છીએ, એ બધી સ્તુતિ જુઠ્ઠી થઈ જશે, એ સ્તુતિ બહુ ખતરામાં આવી જશે. એટલે તમે આ વાત રહેવા દો, એ બંનેને એક માનીએ છીએ એ બરાબર છે. એટલે હું એવું ઈચ્છતો નથી કે આ તમારી સ્તુતિ ખોટી ઠરે, એટલા માટે હું તો નિશ્ચયથી ખરેખર એક જ માનીશ. એવી હઠથી વાત કરે છે, આમાં હઠ લખી છે, હું બતાવીશ તમને હમણાં. અને એમની જે ટીકા લખી છે એને એક આ ગાથામાં અને એક તીસમી ગાથામાં. ટીકામાં આચાર્ય અમરચંદ્ર દેવે કલશ કોટ કર્યા છે, હે ને, એમાં છંદ કોટ કર્યા છે. ટીકામાં એ રીતે વર્ણન કર્યું છે, અહીંયા બી એ રીતે કર્યું, સ્ટાઇલથી જુઓ. ગાથાર્થ વાંચો. અપ્રતિબુદ્ધ કહે છે કે જીવ છે તે શરીર નથી, અથવા જીવ છે તે શરીર નથી અથવા એક નથી એમ કહેશો તો તીર્થંકર અને આચાર્યની સ્તુતિ કરી છે તે બધી મિથ્યા થાય છે, જૂઠી થાય છે. તેથી અમે સમજીએ છીએ કે આત્મા તે દેહ જ છે, અમે જે સમજીએ છીએ બરાબર છે. જે ટીકામાં છેલ્લા કથનોમાં તો બુક ઓર કઠિનતાથી કઠોરતાથી વાત કરી છે શિષ્યએ, એનો પક્ષ મૂક્યો છે, પૂર્વ પક્ષ છે આ. અને એના ઉત્તર પક્ષમાં બાકીની જે 26, 27, 30 ગાથામાં ઉત્તર પક્ષથી એની ચર્ચા કરી છે, અને 31મી ગાથામાં ટોટલ સમાધાન કરે છે એનું, બહુ નિષ્કર્ષના રૂપમાં 31, 32 અને 33 નિશ્ચય સ્તુતિની ગાથાઓ છે. અહીંયા સુધીનું સિલેબસ બહુ સરસ છે, આ જે આખી પેટર્ન છે એનો વિચાર કરવા જેવો છે. જો જે આત્મા છે તે પૂતગલ દ્રવ્ય સ્વરૂપ આ શરીર જ છે, જો એમ ન હોય તો તીર્થંકર આચાર્યની જે સ્તુતિ કરવામાં આવી છે તે બધી મિથ્યા જ ઠરે છે. આ સ્તુતિ અને નીચે સ્તુતિનું એક સ્તુતિનું અહીંયા કોટ કરી છે, એક છંદ. જેટલી બી સ્તુતિ મોટા મોટા સ્ત્રોત થઈ ગયા, માનતુંગ આચાર્ય દ્વારા જે છે ભક્તામાં સ્ત્રોત છે, પછી એક સમંદર આચાર્ય દ્વારા દેવાગમ સ્ત્રોત છે, આ બધા મોટા મોટા જે ભગવાનના જે સ્તુતિના સ્ત્રોત છે, બહુ મોટા સ્ત્રોત, બહુ તમને ખ્યાલ બી હશે. તો એમાં અગર જો તમે એમાં ડીપ જાઓ છો તો એમાં શરીરની ઓરથી ભગવાનની સ્તુતિના છંદો બહુ છે. અહીંયા બી કોટ કર્યો છે મેં એક માનતુંગ આચાર્યના ભક્તામાં સ્ત્રોત છે ને, એમાંથી એક છંદ અહીંયા મેં કોટ કર્યો છે. બંને છંદ આજે આપણે વાંચીએ છીએ, જબરજસ્ત છે. જુઓ, જે શાંત રસ રુચિના પરમાણુ માત્ર તે તેટલા જ ભૂવિ આપ થયેલ ગાત્ર એ હેતુથી ત્રિભુવનને શણગાર રૂપ તારા સમાન નહીં અન્યતણ સ્વરૂપ. ખ્યાલ આવે શું કહેવું, કોના વખાણ કરે છે, કોનું વર્ણન કરે, સ્તુતિ એટલે વર્ણન. તો કે શરીરના હે ને ના ગુણોનું, શરીરની વિશેષતાઓનું વર્ણન કર્યું છે. શાના માટે કર્યું છે, ભગવાનની સ્તુતિ માટે, હે ને, સ્તુતિ ભગવાનની કરવી છે અને વર્ણન શરીરનું કર્યું છે. જો દેહની સ્તુતિ કરી અને દેવની સ્તુતિ માનવામાં આવે, દેવની સ્તુતિ કરવા માટે દેહની સ્તુતિ કરવામાં આવે તો દેહ અને આત્માને એક માનવું પડે એ માનવું કહેવું છે. કોનું? અપ્રતિબુદ્ધનું કહેવું છે. જો જે શાંત રસ રૂચિના પરમાણુ શું કહે છે, રાગની ચેષ્ટા વગરના. શાંત રસ એટલે કેવા પરમાણુ? રાગની ચેષ્ટા વગરના પરમાણુ. શું વાત છે એનું ભવ્યનભાઈ? એવા પરમાણુ જગતમાં હોય છે કે કોઈને પણ રાગમાં નિમિત્ત આજે બન્યા જ ના હોય, કોઈના શરીરમાં જોડાયા જ ના હોય, હે ને, કોઈને એ રાગમાં નિમિત્ત બન્યા જ ના હોય, એવા પરમાણુ ભગવાનના શરીરમાં જોડાયા છે એમ અહીંયા કહે છે. એવા શાંતરસવાળા જે સુંદર પરમાણુઓ છે એ વડે પ્રભુ આપનું શરીરની રચના થયેલી છે. એ સુંદર પરમાણુ કયા? સુંદર પરમાણુ જગતમાં આટલા જ હતા અને એવા પરમાણુઓ દ્વારા તમારા શરીરની રચના થઈ છે. એવી રીતે ભગવાનની સ્તુતિ આ રીતે કરે છે. તમને ખ્યાલ આવે છે કોની સ્તુતિ થઈ? આ દેહની સ્તુતિ થઈ અને કહે છે કે દેવની સ્તુતિ થઈ. અહીંયાનું બી લઈ લે આચાર્ય અમરચંદ્ર દેવે જે કોટ કરે છે ને એ બી વાંચી આપણે. જો કાંત્યૈવ સ્નપયંતિ એ દશ દિશો ધામના નિરુંધંતિ એ ધામો દામ મહસ્વી નામ જનમનો ઉષ્ણંતિ રૂપેણ એ દિવેન ધ્વનિના સુખમ શ્રવણયો સાક્ષાક્ષરંતો મૃતમ વંદ્યાસ્તેષ્ટ સહસ્રલક્ષણ દરાસ તીર્થેશ્વરાસુરયઃ. હે ને, આ શાર્દુલ વિક્રીડિત નામનો છંદ છે. એમાં ટોટલ આ ભગવાનની સ્તુતિનો છંદ છે. એમાં ટોટલ શરીરનું વર્ણન છે. એમાં શરીરની વિશેષતાઓને યાદ કરી કરી અને ભગવાનની સ્તુતિ કરી છે. સમજજો, જુઓ, વાંચીએ છે. તે તીર્થંકર આચાર્યો વંદવા યોગ્ય છે. કેવા? કેવા? આપણે શું સમજીએ આગળનું ના લખ્યું હોય તો, કે જે વિતરાગી છે, હે ને, તો એ બધા વંદવા યોગ્ય છે. અહીંયા જુદું લખ્યું, જુઓ. તે તીર્થંકર આચાર્યો વંદવા યોગ્ય છે. કેવા છે તે? પોતાના દેહની કાંતિથી દસે દિશાઓને ધુએ છે, નિર્મળ કરે છે. શાનાથી? પોતાના દેહની કાંતિ એનાથી દસે દિશાઓને ધોવે છે, નવડાવે છે, નિર્મળ કરે છે. પોતાના તેજ વડે, પોતાના એટલે શરીરના તેજ વડે, ઉત્કૃષ્ટ તેજવાળા સૂર્યાદિકના તેજને ઢાંકી દે છે. શરીરનું તેજ એટલું હોય છે, હોય છે, ના નથી, ભગવાનના સંયોગમાં રહેલા શરીરનું તેજ એટલું હોય છે કે સૂર્યની જે પ્રકાશ છે ફીકો પડી જાય એવું તેજ હોય છે. એટલે સમુષ્ટણમાં ક્યાં રાત પડે છે. પોતાના રૂપથી લોકોના મન હરી લે છે. મનોહર પ્રતિ મનોહર શરીર હોય છે. હવે ઓર દિવ્ય ધ્વનિ જોડે છે. દિવ્ય ધ્વનિ વાણીથી અત્યારે ભગવાનની વાણી જે છે દેશના, એને શું કહ્યું આજના પ્રવચનમાં? કોને ખ્યાલ છે ભગવાનની વાણી? ઇન્દ્રિય કહ્યું. અને ઇન્દ્રિય એટલે શું ખબર છે? ઇન્દ્રિયનો પાછો એક ભાવાસન કરે. ઇન્દ્રિય એટલે પૂદગલ દ્રવ્ય. સાક્ષાત ભગવાન પણ ઇન્દ્રિય અને એ બી પૂદગલ દ્રવ્ય. હે ને, જો વાણીમાં તો સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ સમજવા આવે છે, હે ને, યદ્યપિ વાણી એ બે પરમાણુઓના ટકરાવરૂપ પર્યાય છે, દ્રવ્ય પર્યાય છે. દ્રવ્યગુણ પર્યાયની આ અલગ રમત છે. પણ સાક્ષાત ભગવાન છે તો ચિંતન સ્વરૂપ છે. ગુરુદેવજી આજે ઇન્દ્રિયના ખાતામાં નાખ્યું. આગળ આવવાનું છે દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય અને એના વિષયો, એને જીતીને જે જીતેન્દ્રિય જીન થાય છે, ઘે ગયા શંકર દોષને ટાળે છે, એ પ્રથમ પ્રકારની નિશ્ચય સ્તુતિ છે. એના પર કાલે ખૂબ જ ચર્ચા થશે. ત્રણ દિવસ હશે, જેટલા દિવસ હશે એટલા દિવસ. બરાબર, એ રીતે જો તો ભગવાનની વાણીને શું કહ્યું? ત્યાં ઇન્દ્રિય કહ્યું. સાક્ષાત ભગવાને શું કહ્યું? ઇન્દ્રિય કહ્યું. અને પછી એમાં ઇન્દ્રિયનો વિષય, પાંચ ઇન્દ્રિયનો વિષય કોણ બને છે? પૂદગલ. એટલે ભગવાનને કોનો વિષય કહ્યો? હે ને, ઇન્દ્રિયનો વિષય એટલે પૂદગલ. આ પૂદગલનો બીજો અર્થ કર્યો એમને. પૂદગલ એટલે કોઈ સ્પર્શ ગંધ વર્ણ વાળા છે એમને. પૂદગલ એટલે પર, હે ને, એને પર કહ્યું. પર કહેવા પાછળનું શું મિનિંગ છે એ ભાવ પાસે ના હોય તો આ જેટલી બી જે ગુરુદેવજી કથન કહ્યા, હે ને, એ એકમાત્ર શું થશે, હે ને, એકમાત્ર કથન સુધી થઈને રહેશે. એકમાત્ર બધું સાંભળ્યું માત્ર. હવે પરનો અર્થ શું કોઈ કહેશે? હે, શું? અણાત્મા આવી ગયું, અજીવ આવી ગયું, પરદ્રવ્ય આવી ગયું, જેટલી બી આજ સુધી કથા કહી એ બધું આ જ પ્રવચનમાં આવી ગયું. હે ને, ભગવાનને શું કહ્યું? હેને અદ્રવ્ય, હેને અણાત્મા, આત્મા નથી, અજીવ, બધું જ આવી ગયું છે આપણે અત્યાર સુધી ચાલ્યું એટલું. વાત એ નથી, વાત એને પરના ખાતામાં નાખી, પરના ખાતામાં નાખ્યું એનો બહુ મોટો અર્થ થાય, એનું ભાવાસન હોવું જોઈએ. પરના ખાતામાં નાખ્યું એટલે પરથી આપણા પ્રયોજનની સિદ્ધિ થતી નથી. પર કહીને શું કહ્યું કે પર આપણું કોઈ કાર્ય કરાવી શકે નહીં, એટલે ભગવાન વાસ્તવમાં આપણને મોક્ષ પમાડી શકે નહીં. એ મુખ્ય વાત છે. જ્યારે જ્યારે કોઈ વસ્તુને પર કહો ને, પર એનો અર્થ એ થઈ ગયો કે એનાથી મારા પ્રયોજનની સિદ્ધિ ના થાય. એટલા માટે મેં તમને પહેલા જ પ્રવચનમાં જે જીવ અને અજીવ સાત તત્વોની થોડીક ચર્ચા કરી હતી એમાં મેં તમને જીવ અજીવમાં સ્વ અને પર કહ્યું હતું અને સ્વ પરનું લિસ્ટ બનાવવાનું કહ્યું હતું. તો સ્વમાં અને એના માટે ફોર્મ્યુલા આપી હતી, સ્વનું લિસ્ટ બનાવવા માટે એક ફોર્મ્યુલા અને પરનું લિસ્ટ બનાવવા માટેનું એક ફોર્મ્યુલા શું આપી હતી યાદ છે કોઈને? ધ્યાન રાખજો, મહારાજ જોડે સ્વાધ્યાયમાં જે પહેલા દિવસે કહ્યું હોય ને એ છેલ્લા દિવસ સુધી ચાલશે, એટલે ઉપયોગ બરાબર વ્યવસ્થિત જમાવવો પડશે તમારે. ખ્યાલ યાદ છે ગોવિંદભાઈ? સ્વ અને પરની મેં એક ફોર્મ્યુલા આપી. તમે લિસ્ટ બનાવવા જાઓ તો તમારે કયા આધાર પર લિસ્ટ બનાવવું? કે જેનાથી આપણા પ્રયોજનની સિદ્ધિ થાય એ સ્વ, અને જેનાથી આપણા પ્રયોજનની સિદ્ધિ ના થાય એ પર. તો સ્વમાં ખાલી એક શુદ્ધાત્મા આવશે, આપણા જ આત્માના અનંત ગુણ અથવા એના ગુણ ભેદ અને આપણી જ આત્માની અનંતથી શુદ્ધ પર્યાયો એ કયા ખાતામાં જશે? પરમાં જશે. કેમ? કે એનાથી ગુણ ભેદથી સાત્વિક ગાથા અને એ શુદ્ધ પર્યાયોથી પ્રમત પ્રમત દશાઓથી એનાથી મારા પ્રયોજનની સિદ્ધિ નહીં થાય, છઠ્ઠી ગાથા. હે ને? એ રીતે પર્યાયમાંથી પર્યાય આવતી નથી, શુદ્ધ પર્યાયમાંથી શુદ્ધ પર્યાય આવતી નથી. શુદ્ધ આત્માની દ્રષ્ટિ કરી અને પર્યાય શુદ્ધ થાય. એટલા માટે એકમાત્ર શુદ્ધાત્મા ભગવાન આત્મા ઈશ્વર, બાકી બધું પર. એ ન્યાય ભગવાન જે છે સાક્ષાત બિરાજમાન, હે ને, સમોષણમાં સિમંદર ભગવાન, એને એ કયા ખાતામાં આવશે? એને જીભ ઉપરે ખરું પૂતગલ કહેતા ગુરુદેવસિંહ કહે, બહુ મોટી છાતી જોઈએ 52-56 જે કહેતા હોય તમે, હેલા એ રીતે છે. બહુ મોટી વાત છે ને, ખડભડાટ થઈ જાય સભામાં. એ તો આપણી સભા સાંભળી શકે છે, બાકી તમે બહાર જઈને કહો ભગવાન પૂતગલ છે, સાક્ષાત ભગવાન, માર ન પડે તો કહેજો. બહુ મોટી વાત છે આ બધી, અને બધા અપેક્ષા છે એના માટે. એ કોન્સેપ્ટ છે કોઈ, એને લઈને કોઈ દોષ નથી એમાં. એ રીતે પરના ખાતામાં નાખવું છે. પૂતગલ એટલે પર, મારે કાંઈ કામમાં આવતું નથી, મારું જે પ્રયોજન છે સુખી થયું એમાં કાંઈ કામમાં આવતું નથી. જુઓ, હા, હવે વાણી, દિવ્ય ધનની વાણી જે કાનોમાં સાક્ષાત સુખ અમૃત વરસાવે છે અને 1008 લક્ષણો ધારણ કરે છે, એ બધા કેવા છે? આ બધા કોની ચર્ચા છે? 1008 ભગવાનને જે લખાય છે ને, એ 1008 જે વિશેષણ છે ને પૂતગલના, જે શરીરના વિશેષણ છે, હે ને, એ 108 મુનિરાજમાં લખાય છે ને, એ શરીરના વિશેષણની ઓરથી છે. આત્માનું એક પણ વિશેષણ નથી એમાં. તમે જોઈ લેજો લિસ્ટ મળે તો. અને ભગવાનની જે વાણી છે એને પણ શું કહી દીધું કે એ બી પૌદ્ગલિક છે, એ પણ વાસ્તવમાં આત્માની વસ્તુ નથી, હે ને. અને કેટલા વખાણ કરવામાં આવે છે ભગવાનની વાણીના, તો કેટલા વખાણ બેનશ્રીના વચનામૃતમાં. એટલી મીઠી છે વાણી કે શેરડી એને પોતાની મીઠાશથી ચીચોડામાં ચીલાઈ ગઈ અહંકાર છોડીને, હે ને, અને દ્રાક્ષ વનમાં ઘૂસી ગઈ, ચાલી ગઈ, હે ને. એવી ભગવાનની વાણી આ ગાથાઓમાં એમ કહે છે કે એ શું છે? પૌગલિક છે. ખ્યાલ આવે છે? જ્યાં જે વસ્તુ જેવી રીતે છે એ રીતે કહ્યું છે. જુઓ, હવે છેલ્લું આ થઈ ટીકામાં એક એમને કલશ મૂકી દીધો. હવે છેલ્લે એની ચર્ચા કરે. જુઓ, ઇત્યાદિ તીર્થંકર આચાર્યની સ્તુતિ છે તે બધી મિથ્યા ઠરે છે. આ જે સ્તુતિ છે બધી શું થઈ જશે? મિથ્યા. અગર જો તમે દેહ અને આત્માને એક નહીં કહો, ભિન્ન ભિન્ન કેસો, તો શું થશે? આ બધી જ તમારા જે અમે દેહને લઈને તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારી સ્તુતિ આચાર્યો પણ કરે છે તીર્થંકર ભગવાનની, દેહને લઈને. આ માનતુંગ આચાર્યને તો કલશ લીધો આપણે, એટલા માટે જ લીધો. મેં માનતુંગ આચાર્ય કહેલું છે કે આ શરીરના પરમાણુઓનું કેટલા વખાણ કરે છે, માતાના વખાણ બી કરે છે, ઘણું બધું છે, જોઈ લેજો. તો એ બધી સ્તુતિ જે તમારી છે બધી મિથ્યા ઠરી જશે, ખોટી ઠરી જશે. તેથી અમારો તો એકાંત એ જ નિશ્ચય છે, ગજબની વસ્તુ છે. આ શબ્દમાં કોઈ કહે, અમારો તો એકાંત એ જ નિશ્ચય છે, એ જ માનીએ છીએ કે જે આત્મા છે તે શરીર છે. આટલી આટલી મહેનત કરી, આટલી આટલી બધી વાત કહી, બધી ઝીરો કરી દીધી આને, બરાબર છે? પૂતગલ દ્રવ્ય છે એને આ પ્રમાણે અપ્રતિબુદ્ધિ કહ્યું છે. હવે એનો ઉત્તર પક્ષ જે છે એ 27મી ગાથામાં છે, સમજી લેજો. એમાં એક ખાલી જે ઉત્થાનિકા છે ને, નૈવમ નૈવમ એને એમ નથી, કેમ નથી, કેમ નથી કે દેહની સ્તુતિ કરીને, કારણ કે એને શું કહ્યું હતું, દેહની સ્તુતિ કરીને દેવની એટલે ભગવાનની સ્તુતિ કરીએ તો દેહ અને આત્માને એક માનવું જ પડે. એટલે હવે કહે છે 27મી ગાથામાં, નૈવમ નૈવી ભાગ અનભિજ્ઞોસી, નૈવી ભાગને તું જાણતો નથી, એમ કહીને ખાસ વાત કરવામાં આવશે. પણ નૈવમમાં બહુ વાત પડી, એમ નથી તો કેમ છે? નૈવમ એમ નથી એટલે દેહની સ્તુતિ કરીને, સાંભળજો, દેહની સ્તુતિ કરીને ભગવાનની સ્તુતિનો વ્યવહાર કરી શકાય છે. ફરતી કહું છું, આ મૂળ વાત છે. આમાં ચિંતન કરીને ગુરુદેવના પ્રવચનના આધાર પર મેં કોટ કર્યું છે. આ દેહની સ્તુતિ કરીને ભગવાનની સ્તુતિનો વ્યવહાર કરી શકાય છે. તેમાં ન સ્તુતિ મિથ્યા થાય છે કે ન દેહ ને આત્મા એક થવાનો પ્રસંગ આવે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો. જો આપણે ધર્મક્ષેત્રમાં આપણે વાંધો ઉઠાવીએ છીએ તો આપણે ઘરમાં વાંધો નથી ઉઠાવતા, બરાબર? આપણે ઘરમાં ઘીનો ઘડો કહીએ છીએ કે નહીં, હે ને, ઘીનો ડબ્બો કે ઘડો, જેને જે હોય ઘરમાં. હવે ઘડા તો જતા રહ્યા, ડબ્બા તો છે, હે ને, ઘીનો ડબ્બો. કોઈ નવી વહુ આવી હોય પરણીને અને એને કહીએ બેટા ઘીનો ડબ્બો લાવ, હવે મહિના સુધી શોધ્યા કરે અને કહે મમ્મી ઘીનો ડબ્બો તો મળે જ નહીં, કે ઘીનો ડબ્બો હોય જ નહીં. હોય કે ના હોય, ડબ્બો સ્ટીલનો હોય, ડબ્બો કોઈ મેટલનો હોય, હે ને, પણ ઘીનો થોડી હોય, હે ને, પણ ઘીનો કહેવાય છે કે નથી કહેવાતું? તો ઘીનો કેમ કહેવામાં આવે? તો કે એ ડબ્બાના સંયોગમાં ઘી છે, હે ને, એ સમજીને એ ડબ્બાને ઘીનો કહેવામાં આવે છે. ઘીનો ડબ્બો હોતો નથી. તો ત્યાં તો બરાબર આપણને નવની ખબર છે ને, બરાબર એમ કહીએ છીએ. તો પછી એમાં ઘીના ડબ્બાને, ઘીને અને ડબ્બાને એક થવું પડે, અને ઘી જેના સંયોગમાં ડબ્બો છે એને ઘીનો ડબ્બો કહેવાનો વ્યવહાર કરી શકાય? કરી શકાય. એ કરી શકાય એમાં ડબ્બાને ઘીનું થવું પડે, ન થવું પડે, ત્યાં તો પાક્કું છે આપણે. તો અહીંયા કેમ અહીંયા ભૂલ છે? આગી વસ્તુ ખ્યાલમાં આવ્યું એ રીતે જુઓ. આપણે બી પ્રયાસ કરીએ ગુરુદેવસિંહની જેમ 30 ગાથા સુધી, હે ને. હવે આ 27મી ગાથા જુઓ. આચાર્ય કહે છે કે એમ નથી, એમ નથી, હે ને, તું જે કહે છે એમ નથી. દેહની, દેહનું વર્ણન કરી અને દેવની પૂજાનો વ્યવહાર, દેવની સ્તુતિનો વ્યવહાર કરી શકાય છે, એમાં કોઈ દોષ નથી. અને એમ કહ્યું છે કે એના માટે કોઈ મિથ્યા થયા સ્તુતિ એમ નથી. અને દેહને, દેહને અને આત્માને એક થવું પડે એવો કોઈ પ્રસંગ એનાથી આવતો નથી, બરાબર છે? આપણે ઘીના ડબ્બાના ઉદાહરણથી જોઈ લીધું. તો શું ભૂલ પડી છે? નય વિભાગ અનવિજ્ઞોસી, તું નય વિભાગને જાણતો નથી, એમ કહીને બહુ અદભુત અર્થ અહીંયા કર્યો છે. જુઓ, જીવ દેહ બંને એક છે, વ્યવહાર નયનું વચન આ, પણ નિશ્ચય તો જીવ દેહ કદાપિ એક પદાર્થ ના, બરાબર? આમાં પૂરેપૂરો જવાબ છે. જીવ અને દેહ બંને એક છે, એક છે કે નહીં, હે ને, એક છે એમ વ્યવહાર નહીંનું કથન આ, વ્યવહાર નહીંથી એમ કહેવાય છે. અને નિશ્ચય તો જીવ દેહ કદાપી એક પદાર્થ ના. જો આમાં એક તમને 31મી ગાથા આવતા પહેલા અહીંયાથી બીજ રોપી દઈએ, એ જ્યારે શિષ્ય દેહ અને આત્માને, દેહ અને જીવને એક કહેવાનો જે આપણને ફોર્સ કરે છે, આગ્રહ રાખે છે કે તમે એક માનો, તો એને કહે છે કે આ વ્યવહાર કથને જ્ઞાની, વ્યવહારથી આ કહેવાય છે. કે આ વ્યવહારથી કહેવાય છે એમાં પણ દેહ અને આત્મા બે ભિન્ન છે એ નક્કી થાય છે. સાંભળજો કે જે વ્યવહારની પરિભાષા હમણાં હું થોડું બોલીશ ને તમને, એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ તું જે વ્યવહારથી એક છે એને તું એક કહેવા માંગે છે, એ વ્યવહારની ઓરથી જોવામાં આવે તો એક કહેવા પાછળ બી બે ભિન્ન છે એ જ સિદ્ધ થાય છે. સાંભળજો. બીજું, તું જેનો એ દેહને મિલાવીને ભગવાનની સ્તુતિ કરે છે એ ભગવાને સ્વયં એ ભગવંતોએ કઈ સ્તુતિ કરી? નિશ્ચય સ્તુતિ કરી. નિશ્ચય સ્તુતિ એટલે દેહથી ભિન્ન પોતાના ભગવાનના આત્માનું સેવન કર્યું, એની સ્તુતિ કરી, એનો અનુભવ કર્યો. એનો અનુભવ કરી અને શું કર્યું? દેહથી ભિન્ન ભગવાન આત્માનો અનુભવ કરીને ભગવાન થઈ ગયા. તો પછી તું કયા એંગલથી દેહ અને આત્માને એક કહે છે? આના ઉપર આખી રમત છે. આ કથન ઉપર ફરીથી બોલીશ તમને. આ કથન ઉપર જ આખું ચાલવાનું છે, બધું જ છેક 33મી ગાથા સુધી, 31, 32, 33. બરાબર, શું વાત કહી? પ્રવીણભાઈ ખ્યાલ આવે છે હું જે કહેવા માંગુ છું? તમે તમારા ભાવમાં કહેશો. હે ને, ફરીથી કે દેહ અને આત્મા બંનેને એક કહેવાનો આગ્રહ કોણે કર્યો? અપ્રતિબુદ્ધિ કહ્યો. આચાર્યદેવને કહ્યું કે વ્યવહારથી એક કહી શકાય છે અને વ્યવહારથી એક માની પણ શકાય છે. વ્યવહારથી માનવામાં પ્રોબ્લેમ નથી, પરમાર્થથી માનવામાં પ્રોબ્લેમ છે. બરાબર છે. હવે જો વ્યવહારથી જયારે એક કહ્યો છે ને, તો વ્યવહારથી એક કહ્યો છે તો એ વ્યવહારના જ સ્વરૂપમાં, અગર વ્યવહારની પરિભાષા કરીએ તો વ્યવહાર એ બતાવે છે જ્યાં વ્યવહાર એક કહે છે ત્યાં બંનેની ભિન્નતાની સિદ્ધિ થશે. થોડીક વારમાં કરીશું. બીજું, તું જેની દેહને લઈને જેની સ્તુતિ કરે છે ભગવાનની, એ ભગવાને નિશ્ચિત સ્તુતિને પ્રાપ્ત કરીને પોતાના સાધનામાં, નિશ્ચય સ્તુતિ શું છે? દેહથી ભિન્ન પોતાના આત્માનો અનુભવ કરીને એમને શું કર્યું છે? ભગવાન બન્યા છે, અશરીરી થયા છે. તો પછી તું દેહ અને આત્માને એક માનવાનું શાના માટે આગ્રહ કરે છે એમ અહીંયા કહ્યું. હવે વ્યવહારની પરિભાષા તમે યાદ કરો. વ્યવહારની પરિભાષા શું છે? કે જે સ્વદ્રવ્ય પરદ્રવ્ય તેમના ભાવોને અને કારણ કાર્ય આદિને મિલાવીને નિરૂપણ કરે છે. બરાબર છે. પરિભાષા ત્યાં જ ખબર પડી કે જયારે વ્યવહારે કહ્યું છે એનો અર્થ કે બે ભિન્ન નથી. કેમ કે વ્યવહારનો વિષય શું છે? વ્યવહારની પદ્ધતિ શું છે? હે ને, કોઈ પ્રયોજનવશ આટલો શબ્દ કહીશ ને તો એમાં કેટલી બધી વાત ખુલી જશે. હેલો, જો બે પ્રકારે વ્યવહારની વ્યવસ્થા છે. હે ને, બે પ્રકારે, બે ભિન્ન વસ્તુઓને એક કહેવાનો અને એક અખંડ વસ્તુમાં ભેદ કરવાનો. ખ્યાલ આવે તમને? વ્યવહાર નયનો પરિચય બે રીતે છે. વ્યવહાર નયની વિષય વસ્તુ બે રીતે છે. કઈ રીતે છે પ્રવીણભાઈ? એક અખંડ વસ્તુને એમાં ભેદ કરીને. કેમ ભેદ કરો છો? કેમ કે એક અખંડ વસ્તુ આત્મા 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 કહીએ તો એ જીવ ટગર ટગર જોઈ રહે છે કે આત્મા શું છે, એનો મહિમા જ નથી આવતો. પણ એ આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, પ્રભુત્વ છે, વિભુત્વ છે. જયારે એમાં ભેદ કરીને કહીએ તો એ આત્માનું શું થાય છે? મહિમા આવે. પણ પાછું એક ઓર બી બીમારી છે, રાગીને ભેદના લક્ષથી રાગ જ થાય છે. કેમ રાગ થાય છે? હજુ બતાવો, હજુ બતાવો. સમયસર પૂરો થઈ ગયા પછી હજુ ભગવાન બતાવો એ આત્મા કેવો છે ને કેવડો છે. અરે આટલું તો કહ્યું. હવે તો કહે છે કે એટલા માટે ગુણભેદનો, ગુણભેદના વિકલ્પનો પણ નિષેધ છે. કેમ કે ગુણભેદ સમજીને એ આત્મા એનાથી અભેદ છે એની દ્રષ્ટિ કરી લે છે. આ બધી સાતમી ગાથા ને બધી ગાથાઓ છે. એક અભેદમાં ભેદ કરીને કથન કરવાની શૈલી વ્યવહારની છે. બીજું, અહીંયા કયા શૈલીનો ઉપયોગ થાય છે? બે ભિન્ન વસ્તુ, બે ભિન્ન જીવ અને દેહ બંનેને એક, એટલે સ્વદ્રવ્ય પરદ્રવ્યને, એમના સ્વદ્રવ્ય પરદ્રવ્ય, પછી તેમના ભાવોને અને કારણ કાર્ય આદિને મિલાવીને, કોઈને કોઈમાં મેળવીને નિરૂપણ કરવાની પદ્ધતિ છે. પણ કોઈ સર્વથા એમ જ માની લે તો મિથ્યાત્વ થાય છે. હે ને, એ બધું એ છે ખરું પણ એમ નથી, એ નથી એમ નહીં પણ એમ નથી. હે ને, આ વ્યવહારને મેઇન વસ્તુ છે. જો વ્યવહારને જે જે વિષય વસ્તુ હોય ને એ જાણેલો પ્રયોજનવાન છે, અનુભવ કરવા માટે નથી. આ બધી ટર્મ્સ છે. ખ્યાલ આવ્યો કે? તો એ રીતે કહે છે, વ્યવહારને જે વસ્તુ કહે એ નથી એમ નહીં, છે. વ્યવહારને કહે કે દેહ ને આત્મા બે એક સાથે રહેલા છે તો છે, પણ બે એક છે એમ નથી. એને એ વસ્તુ ખ્યાલમાં રાખવું જોઈએ. હવે એક શબ્દ મૂક્યો હતો, એનાથી બધો વિષય ખુલી જશે થોડો. વ્યવહાર નહીં, સ્વદ્રવ્ય અને પરદ્રવ્યને, અર્થાત તો આત્માને અને શરીરને પ્રયોજનવશ, પ્રયોજનવશ. કોઈ કે જયારે બે ભિન્ન છે તો પછી મિલાવીને કહો છો શું કરવા? અને વળી પાછું તમે વ્યવહારને પરમાત્માનો પ્રતિપાદક કહો છો, હે ને? અને જે વ્યવહાર બે દ્રવ્યોને મિલાવીને કથન કરે છે તો વ્યવહાર પરમાત્માનો પ્રતિપાદક કેવી રીતે? આ બધા પ્રશ્નો છે. ખ્યાલમાં આવે છે? તો આપણું મેઇન પરમાર્થ શું છે? આત્માનો પરિચય કરો, આત્માને જાણો, આત્માની પાસે રહેવું. તો જયારે બે પદાર્થોને મિલાવે છે, દેહ અને આત્માને મિલાવીને કથન કરે છે, પ્રયોજનવશ શું પ્રયોજન હશે? કોઈ કહે છે શું પ્રયોજન હશે? એનું શું પ્રયોજન છે? એક તો પ્રયોજન સાંભળો, એક તો પ્રયોજન એ છે, તમે હું પ્રશ્ન પૂછું ને હું જવાબ નથી ઈચ્છતો તમારાથી, તમે જવાબ તૈયાર રાખજો. હે ને, મને આદત નથી કે જવાબ બોલો તો હું પ્રવચન આગળ ચલાવીશ, એવું નથી, મારે આગ્રહ નથી, પણ તમે જવાબ રેડી રાખજો, તમારા જ્ઞાનમાં મિલાન કરજો. બરાબર છે? તો કહે છે કે જયારે એ પ્રયોજન વશ, કેમ કે જયારે જયારે આત્મા પોતાના આત્માને સમજતો નથી ત્યારે આ શરીર સાથે અનેક પ્રકારની અવસ્થાઓને પ્રાપ્ત થાય છે, અને આવી પ્રકારની દુર્દશાને પ્રાપ્ત થાય એ બતાવવા માટે દેહ અને આત્માને એટલે શરીર મળ્યા જ રાખે છે, કોઈને કોઈ શરીરમાં એનું ઉપજવું થાય છે. કેમ થાય છે? કેમ કે આત્માને ઓળખતો નથી. તો કહે છે કે એટલા માટે અમે તને આ શરીર અને આત્માને મિલાવીને એક પર્યાય અથવા એક પણ એક કહીએ છીએ કે આવી દશાને તું એટલી વાર પ્રાપ્ત થયો છે, અનંત વાર પ્રાપ્ત થયો છે કે જે તારી શોભા નથી. એક તો એ, બીજું આપણે આત્માનો પરિચય કર્યો છે. તો આત્માનો પરિચય કર્યો છે તો ક્યાં ક્યાં શોધીશું? મંદિરમાં શોધીશું કે દુકાનમાં શોધીશું? ક્યાં શોધીશું? તો કહે છે જયારે દેહથી આત્માને અભિન્ન કહેશું તો તારો એટલો બધું મોટું ભેદ જ્ઞાન થઈ ગયું કે તારે બાકી બધી જગ્યાએ આત્માને શોધવાનું બંધ કરી દે. ખાલી આ દેહ દેવળ છે એની એના એક ક્ષેત્રમાં આત્મા બિરાજમાન છે. એટલે આવ્યો ને પરમાત્માને બતાવે ત્યાં આત્મા બિરાજમાન છે. તો એ બધા એટલે હવે ત્યાંથી નક્કી કરવાનું છે. માની લો કે ચાર પાંચ ડબ્બા છે અલગ અલગ, આપણે કઈક રોટલાનો ડબ્બો લા, બરાબર છે? તો જેના જે ડબ્બાના સંયોગમાં રોટલા હોય એ ડબ્બો લાવવાનો, બરાબર છે? એટલે આપણે કેટલાય સો ડબ્બા છે, સો ડબ્બામાંથી એક ડબ્બો અલગ કર્યો કે જેના સંયોગમાં રોટલા છે. હવે રોટલાનું સેવન કરવું છે એટલે સમજવું પડશે, રોટલો છે ડબ્બો નથી, ડબ્બો છે રોટલો નથી, રોટલો રોટલામાં છે, ડબ્બો ડબ્બામાં છે, એટલે રોટલો ક્યાં છે? રોટલામાં છે. એટલા માટે રોટલાનું સેવન કરવા માટે ડબ્બાનું લક્ષ છોડવું પડશે. ના ખ્યાલ આવે? ડબ્બો કયો ને રોટલો કયો? ક્યાં છે આ ડબ્બો ને રોટલો? કોઈ બતાવશે? એને આ જે શરીર છે ડબ્બો છે અને અંદર આત્મા છે, રોટલો સેવન કરવા જેવું છે. તો શરીર સુધી તો આવી ગયા, શરીરની અંદર આત્મા છે ત્યાં એક પ્રદેશોમાં આત્મા છે ત્યાં આવી ગયા. હવે ભૂલ નહીં કરતા શરીરને આત્મા માનવાની, ભૂલ નહીં કરતા, શરીર શરીરમાં છે, ડબ્બો આત્મા આત્મામાં છે. આત્મા શરીર ક્યારે થયું નથી અને શરીર આત્મા ક્યારે થયો નથી, બરાબર છે? તો આત્મા આત્મામાં છે અને શરીર શરીરમાં છે. એટલે તું શરીરને ગૌણ કરીને, એનું લક્ષ છોડીને, પોતાનું માનવાનું છોડીને, આ જે ચૈતન્ય સ્વરૂપ જાણવા જાણવા વાળું જે તત્વ છે એને તું અપનાવ. અપનાવ એટલે એ હું છું એમ માન, અર્થાત જ્ઞાતા દ્રષ્ટા રહે. સીધો અર્થ એ છે એનો, સીધો અર્થ શું? એટલે તું જ્ઞાતા દ્રષ્ટા રહે, એ તારી છાપ છે, એ તારી પહેચાન છે. હે, એ પહેચાન છે, બીજી તો શું પહેચાન છે આત્માની? ત્યાં સુધી લઈ આવ. હજુ છે બધું છે, વ્યવહારની શું ઉપયોગીતા છે? ઘણી બધી છે. હે ને, ચાર પ્રકારના વ્યવહાર છે, સદ્ભુત અસદ્ભુતના પાછા ઉપચરિત અપચુર અનુપચરિત આદિ. તો એટલી બધી એટલો બધો ઉપયોગીતા છે આ વ્યવહાર નહીં નીવી કે માન લો કે એક અસદભૂત વ્યવહાર નહીં લઈ લો. આપણે થોડી એની ચર્ચા કરીશું બે મિનિટ ને પછી આગળ વધીશું. તો અસદભૂત વ્યવહાર નહીં, એને કહે છે કે જે આત્માની સત્તામાં નથી એવા એવી ચીજો, શરીર આદિ, ધન ધાન્ય આદિ, મકાન આદિ, પત્ની આદિ, એ બધા બધી ચીજો. તો એની સાથે અભેદ કરી અને આત્માનો પરિચય કરાવો, બરાબર છે? એમાં બે ફેકલ્ટી પાડી દો, એક તો દૂરવર્તી પદાર્થો અને એક નજીકવર્તી પદાર્થો. શરીર સૌથી નજીક છે, હેને, કર્મ વધારે નજીક છે ને, કસાય વધારે નજીક છે, અને જ્ઞાન, અરે જ્ઞાન તો સ્વયં પોતે છે, નજીક છે નહીં બોલતા, થોડીક પરીક્ષા કરવાનું મન થઈ જાય છે ને. તો એમાં શું કીધું કે જે શરીર છે તો જે બહારની જે ધન ધાન્ય આદિ, સ્ત્રી પુત્ર આદિ જે છે એને આત્માના કહેવા એવો એક નહીં છે. કયો? ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. વર્થી જોઈએ તો આ જે સ્ત્રી આદિ છે એ આત્માની છે, જીવની છે. તો એનાથી એનાથી શું લાભ? એનાથી બહુ જ વિવેક આવી જાય છે કે હા, સદાચાર આવી જાય. સ્વપત્ની, પરપત્ની, સ્વધન, પરધન, સ્વક્ષેત્ર, પરક્ષેત્ર, પરઘર, સ્વઘર, બધું છે ને એ બધું. તો એના એ એટલું આપણને વિવેક આવી જાય. એટલે રાગની જે કાર્યસીમા છે એ આપણા ઉદયના અંતર્ગત હોવી જોઈએ, એનાથી બહાર ના હોવી જોઈએ. ક્યારે બી કોઈને કેટલું મોટું ઘર છે, કોઈને કેટલી ગાડીઓ છે, એની તારા ઉદયમાં કેટલું છે એના અંતર્ગત તારી રાગની સીમા હોવી જોઈએ. ખ્યાલ આવે કે નહીં? 1,00,000 ફૂટ ફેક્ટરી લે અને 50,000 ફૂટ બહારમાં શેડ બાંધી દે, એમ નહીં કરવાનું, એમ કહેશે. અનઓફિશિયલ કે કે તારા રાગના ઉદયમાં તારા ઉદયમાં કેટલું હતું, બસ એટલું જ હતું. એની અંદર કર કેટલું વિઘ્નેશ હોય. હવે તને બાર ખાલી રોડ પડ્યો છે તો એને થોડું પેલા છાપરું બાંધે ને પછી જે જે થાય છે બધું દુનિયામાં ખેલાયો કે નહીં. તો કહે છે કે એવા અન્યાયથી બચે છે આ સદબુદ્ધ વ્યવહાર નહીંથી, હે ને, વ્યભિચારથી બચે છે. સ્વસ્ત્રી પર સ્ત્રીનું ખ્યાલ રહે છે, ભાન રહે છે કે જે રાગની કાર્યસીમા કેટલી, પોતાના જે ઉદયો છે એટલી રાગની કાર્યસીમા, અને જ્ઞાનની કાર્યસીમા રાગની હદમાં બી નહીં, એકમાત્ર જ્ઞાયક સુધી, એ જ્ઞાનની કાર્યસીમા, એકમાત્ર જ્ઞાતા દ્રષ્ટા સુધી જ્ઞાનની કાર્યસીમા, અને રાગની કાર્યસીમા ક્યાં સુધી, ઉદય પ્રમાણ. ઉદયની બહાર રાગની કાર્યસીમાનું જો અગર તમે એક સીમાનું ઉલ્લંઘન કરશો તો 100% અનિતિ, અન્યાય અને અભક્ષવાળું જીવન હશે. આ છે, એ બી મારો વિષય નથી, નહીનો હું લઉં તો મને બહુ પ્રિય છે. મારા જીવનની સૌથી પ્રથમ ચોપડી, એને પેલા પ્રવચન સાથે સ્ટાર્ટ કર્યું મેં ગુરુદેવસિંહનું, સમજ પડે નહીં એટલે નયનું નય ચક્ર વાંચ્યું. એને અમારે સોમવાર એ વખતે રજા રહેતી ફેક્ટરીમાં, તો અમારું આખું ફેમિલી 8 કલાક બાકાયદા, એને સ્કૂલની જેમ ભણતા અમે, રિસેસ મળે પછી લંચ ટાઈમ મળે, પણ બાકીનો બધું નય ચક્રનો એ રીતે અભ્યાસ કર્યો. પછી જે પ્રવચન સાર સમજવાની મજા આવી, જે ગુરુદેવસિંહના જે ઇશારા ખ્યાલમાં આવ્યા, કે પછી તો હૃદય ખીલી ગયું, એમ લાગે કે આ તો કોઈ બહુ મોટી વાત છે. એટલા માટે તમારે કોઈ ગ્રંથોમાં પ્રવેશ કરવો હોય, મોટા ગ્રંથોમાં તો નય ચક્રનો નિજી અભ્યાસ એકવાર કરી લેવો જોઈએ. ડોક્ટર સાહેબે લખેલો છે, બહુ સરસ છે નય ચક્ર, એના પછી નય રહસ્ય પણ આવી ગયું, પણ આનો અભ્યાસ હોવો જોઈએ, નહીં તો ખબર નહીં પડે આ બધી. બરાબર. બીજું હવે કયું રહ્યું, ઉપચરિત તો પતિ ગયું, અનુપચરિત અસદબુદ્ધ વ્યવહાર નહીં. શરીર આદિને આત્માનું કહેવું એ કયા નહીનું કથન છે, અનુપચરિત. કેમ ઉપચરિત નહીં, કે પેલા દૂરવર્તી પદાર્થો છે, એના જન્મથી મરણ સાથે રહે એટલો તો નજદીક છે, એટલે અનુપચરિત. અને અસદબુદ્ધ કેમ કે આત્માની સત્તામાં નથી. વ્યવહાર કેમ કે એ પર હોવા છતાં આત્માનું કહેવું એટલે એ પર આશ્રિત, એટલા માટે વ્યવહાર. આટલો કન્સેપ્ટ છે. એનાથી શું લાભ થાય? એક તો હમણાં કહી દીધું, પેલા આત્માને શોધવો હોય તો શરીર જે છે ને, શરીર પ્રમાણ જે છે, દેહ પ્રમાણ આત્મા છે, એટલે ક્યારેક ક્યારેક દેહને દેહ દેવળ કહેવાય છે, હેલા, કે એની અંદર ભગવાન આત્મા બિરાજમાન છે. અરે જ્યાં ભગવાન આત્મા બિરાજમાન છે ત્યાં દેહની પ્રવૃત્તિ કેવી હોવી જોઈએ, દૈહિક ને દૈનિક પ્રવૃત્તિ કેવી હોવી જોઈએ, કે જ્યાં ભગવાન આત્મા બિરાજમાન. અહીંયા ભગવાન બિરાજમાન છે તો કેટલી આપણે ડિસિપ્લિનથી રહીએ છીએ, એને ઘરમાં આવીને, અરે મંદિરમાં આવીને અહીંયાથી વસ્ત્ર પહેરીએ, જે બી જે અહીંયા સ્ટાઇલ હોય એને વસ્ત્ર પહેરીએ છીએ, પાણી બી શુદ્ધ હોય છે એમને સ્પર્શ કરવા માટે, હે ને, કેટલી બધી ટર્મ્સ કન્ડિશન છે. અને ભગવાન આત્માને સ્પર્શ કરવા માટે સૂતક લાગી જશે. આ જો અનિત્ય ને અભક્ષવાળું જીવન છે, સૂતકવાળું જીવન છે, ભગવાન આત્માનો સ્પર્શ નહીં મળે. હેલો. હા, એટલા માટે આ જે અનુપચરિત સદબુદ્ધ વ્યવહાર નહીં જે છે, અસદબુદ્ધ વ્યવહાર નહીં, એ આપણને આ શીખવાડે છે. અગર જે શરીર પ્રમાણ આત્મા છે એટલે તું એકેન્દ્રીય બેન્દ્રીય જીવ છે, તું જે સર્વથા એમ માની લે કે દેહ એ આત્મા, દેહ ને આત્મા બે જુદા છે, સર્વથા એમ માની લે, તો તું એ શરીરને મસળી નાખીશ જીવ હોવાના કાલમાં, કે એ તો ક્યાં મરે છે. અરે અંદર જીવનો પ્રાણઘાત થાય છે, એ પરેશાન થાય છે, તું જોઈને ચાલવામાં શું પ્રોબ્લેમ છે, હે ને, નીચે જમીનને શોધીને ચાલવામાં શું પ્રોબ્લેમ છે, હે ને. ગુરુદેવજીને કોઈ પ્રશ્ન પૂછતું ચાલતા ચાલતા તો ઉભા રહી રહેતા, એ ચરણાનો યોગ છે, પ્યોર ગુરુદેવજીમાં ચારણનું ઘટી શકે છે, હેલાવે કે નહીં. તું ચાલતા ચાલતા જાય, તમે પૂછજો, પ્રશ્ન પૂછ્યો હશે કોઈ, હવે તો પ્રસંગ રહ્યો નહીં, તો તરત જ ઉભા રહીને જવાબ આપે કે નહીં ભાઈ, ચાલીસું જો વાત કરતા કરતા ચાલીસું તો કેટલા જીવોનું પ્રાણઘાત થઈ જશે, એ કિંમત ઉપર જવાબ આપવાની ઈચ્છા નથી એમ. આ ટેબલ ખસેડવું હોય તો ના ખસેડે, સામર્થ છે તો થોડું ઊંચું કરીને મૂકું. તમને લાગે કે આમાં શું દમ છે, પણ આમાં બહુ અંદરની આવી કરુણા હોય ત્યારે ભગવાન આત્મા સમજાય, એના પહેલા સમજવું કઠિન છે. હેલા, હું તો ઘણી વાર મોટી મોટી સભાઓમાં કહું છું કે એકેન્દ્રીય જીવ પર તો બહુ દયા કરે, આ વર્ક ખરાબી કે બરાબર ઘરનું બરાબર બાંધીને પાણી છાનીને પીવે, પણ માતા પિતાનું સેવા ના કરે, આટલા મોટા જીવ દેખાતા નથી, એકેન્દ્રીય જીવની દયા પાડે. ઢોંગ કહેવાય કે શું કહેવાય, હેલા કે નહીં. તો આ બધું સમજવા જેવું છે. આ મુમુક્ષુની સભામાં આની જરૂર પણ નથી, છતાં પણ એક ને આ તો બધે જાય છે ને યુટ્યુબથી, તો કોઈ બી સાંભળે એને ખ્યાલ આવે કે ભાઈ શું કરે છે. તો એ પ્રમાણે અહીંયા એ પ્રમાણે કહ્યું. કુલ મળીને 27મી ગાથામાં આટલી જ વાત છે, બાકી આખું ઉદાહરણ આપ્યું છે એ સોનાનું અને ચાંદીનું. આ જ વાત છે કે તું એ વ્યવહાર કથનને કહી શકાય છે, પણ નિશ્ચયથી જોઈએ, પરમાર્થથી જોઈએ તો નિશ્ચય શરીરના ગુણ અને આત્માના ગુણ બંનેમાં કોઈ મેલ નથી, બંને પરમાર્થથી જુદા છે, અડ્યા જ નથી, મળ્યા જ નથી. તને જે અડેલા લાગે છે, તને નજદીક લાગે છે, એ અપેક્ષા એક કહેવામાં પણ અમને વાંધો નથી. પણ ક્યારે કે બંને અત્યંત ભાવ છે, બંને વચ્ચે ન દેહ આત્મા છે કે નહીં આત્મા દેહ છે, એનો અર્થ કે બંને વચ્ચે કોઈ રિલેશન નથી. અને શરીરને પણ અનેક આકાર પ્રકારે થવામાં આત્માની જરૂર નથી, આત્માના વિચારોની જરૂર નથી, અને આત્માને સુખી થવા માટે ને ટકવા માટે દેહની જરૂર નથી, એને એનું કોઈ આધારની જરૂર નથી. એમ અહીંયા કહે છે એ નિશ્ચય છે, પરમાર્થ છે, એ અનુભવનો વિષય છે, શ્રદ્ધાનો વિષય છે. અને શ્રદ્ધાનો વિષય જેને હોય છે એને દેહને આત્મા સમા સંસારમાં સાધક દશામાં કેવી રીતે એકસાથે રહેલા છે એનો વિવેક હોય છે, જાણેલું પ્રયોજનવાન હોય છે. એટલે બહારનું આચરણ એનું જીન આજ્ઞા અનુસાર હોય, એટલે એનું બહારનું આચરણ જીન આજ્ઞા અનુસાર હોય, એના વિરોધમાં નથી હોતું, હે ને. એ રીતે એવો માર્ગ નથી કે આત્મા ખાઈ જ શકતો નથી, હા તો પછી પાછળ બહાર જઈને ચણા ફાંકે લોરી પર, આત્મા ક્યાં ખાઈ શકે છે? આત્મા તો અણાહારી છે. હવે એને શું સમજાવો, હે ને? આ રિયલ ઉદાહરણ છે, આ ઉદાહરણ બનાવેલું નથી, એકવાર બનેલું. એટલે કે શું ઉભો છે ભાઈ કે આત્મા ક્યાં ખાય છે પંડિતજી? આત્મા તો અણાહારી છે. તથાસ્તુ, મેં તો હવે કઈ સમજાવવાની જરૂર નથી, હાલ સમજી શકે એમ, હાલ એટલી તીવ્રતામાં ખ્યાલ. આહારથી આત્મા ટકતો નથી, પણ આહારનો ભાવ આવે એ તો ભક્ષ અભક્ષનો વિવેક રાખજે, રાગના પ્રકરણમાં વિવેક રાખવો જોઈએ કે જેથી ત્વરાથી સ્વરૂપમાં જવાનો પ્રયાસનો પ્રસંગ મળે. એટલી તીવ્રતા સાથે આત્માને સમજાશે નહીં, કોઈ કહેશે તો મજા આવશે નહીં, હે ને, નહીં સમજાય રીતે. તો એટલા માટે અહીંયા એ પ્રમાણે કહ્યું છે. તો એ પ્રમાણે 27મી ગાથા આપણે પૂરી જાહેર કરીએ છે. હવે 28મી ગાથા, હે ને, જો હવે આ જ વાતની જે છે ને, એ આ જે કથન જે 27મી ગાથામાં જે કથન કર્યું છે, જે બતાવ્યું છે, એવી જે સ્તુતિ છે, જે વ્યવહાર સ્તુતિનું એક પ્રમાણ આપ્યું છે, હે ને. પ્રમાણ બહુ જરૂરી છે. 28મી ગાથા વ્યવહાર સ્તુતિનું પ્રમાણ છે. અને કોને આ પ્રમાણમાં કોને લઈ આવે છે? મુનિરાજને. અને ત્યાંથી આગળ બહુ જબરજસ્ત વાતો પ્રારંભ થાય છે. જુઓ, જીવથી જુદા પૂદગલ મૈયા દેહને સ્તવિને મુનિ માને પ્રભુ કેવળી તણું વંદન થયું સ્તવ ના થઈ. ક્લિયર છે? હે, શું કહે છે કે જીવથી ભિન્ન આ પૂદગલમય દેહની સ્તુતિ કરીને, હે ને, સાધુ, હે, સાધુ એ મુનિ લીધા, આત્માને સાધે એને પણ સાધુ કહેવાય છે, જ્ઞાની. સાધુ એમ માને છે કે મેં કેવડી ભગવાનની સ્તુતિ કરી, એમ કહે છે. શબ્દ ના લીધો અહીંયા, માને છે એમ શબ્દ લીધો. કેમ કે એક ચાલે છે ને, એક સ્લોગન ચાલે છે કે દેહને આત્માને એમ કહેવામાં વાંધો નથી, પણ માનવામાં વાંધો છે. બરાબર છે? હવે એમાં થોડું કરેક્શન કરજો કે એક કહેવામાં વાંધો નથી, પણ પરમાર્થથી એક માનવામાં વાંધો છે, વ્યવહારથી એક માનવામાં પણ વાંધો નથી. આ ગાથાથી એ ખબર પડે છે કે વ્યવહારથી એક માનવાનો શું વાંધો છે, પરમાર્થથી માનવામાં વાંધો છે. પરમાર્થથી એક ન મનાય, વ્યવહારથી માનો. વ્યવહારનો અર્થ જ એ છે કે એમ નથી, હે ને. વ્યવહારનો અર્થ એ છે એમ નથી, એ નથી એમ નહીં. દેહ અને આત્મા સાથે દૂધ અને પાણીની જેમ રહેલા છે, એટલે એમ નથી એમ નહીં, પણ બે જુદા છે, પરમાર્થે બે જુદા છે. એમ એમ નથી, એક થઈ ગયા હોય, એનો અધિષ્ઠાતા હોય, એનો આધાર હોય, એમ નથી. એ બરાબર ખબર રાખવી જોઈએ. એમ જો શું કહે છે કે એક મુનિરાજની એમને આખી આધાર આપ્યો કે જીવથી ભિન્ન આ પૂદગલમય દેહની સ્તુતિ કરીને સાધુ એમ માને છે કે મેં કેવડી ભગવાનની સ્તુતિ કરી. કેવડી ભગવાનની સ્તુતિમાં એમના આત્મિક ગુણોને યાદ ના કર્યા, એમના સંયોગમાં રહેલા શરીરની વિશેષતાઓને લઈ અને એમને મુનિરાજે એમની સ્તુતિ કરી, તો વંદના કરી, સ્તવના થઈ. તો આખી ટીકામાં અંતિમ કથન વાંચી લઈએ ડાયરેક્ટ. પરંતુ, હે ને, કે આગળ આગળ જે કહ્યું છે, આ મૂળમાં કહ્યું છે કે એમને એમના જે છે ને, પેલા બે લાલ ને જે છે ને, દો ગોરે દો લાલ દો હરિતવર્ણ દો શ્યામ, બરાબર આ છે ને કોણ આ તીર્થંકરોના. કેટલા બાકી રહ્યા? બે બે ચાર છે આઠ, સોળ. સોળ કયા રહ્યા? કંચન વર્ણ, હા કંચન વર્ણ સુવર્ણ, બરાબર છે. એવા તીર્થન કરો ને વંદો આઠોયામ, હે ને, એવા ભગવંતોને નમવાની મુનિભક્તિ મુનિભક્તિ કરતા હોય છે, બરાબર છે. તો ભગવાન કાળા હોય કે લાલ હોય, અરે શરીર કાળું લાલ હોય પણ કાળા શરીરના સંયોગમાં રહેલા શ્યામ વર્ણ કહે છે કે નહીં, એ રીતે છે. તો એ પ્રમાણે કહેવાની પદ્ધતિ છે, એ પ્રમાણે સ્તુતિ કરવામાં આવે છે. તો પરંતુ કહીને આ બધી વાત ઉપર પાણી ફેરવી વાળ્યું. જો લાસ્ટ લીટી, પરંતુ નિશ્ચય નહીં, શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું જ નથી. હવે આ કથનને લઈને આગળની ગાથાઓ ચાલુ થશે, 29 આદિ. એનો અર્થ એ છે કે જે શરીર કેમ નથી, જે નિશ્ચયને નિશ્ચયને શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું જ નથી, એવું કેમ? નિશ્ચયથી જોઈએ તો કેમ કે શરીરના જે ગુણો છે એ આત્માના ગુણો નથી, અને જે આત્માના ગુણો છે એ શરીરના ગુણો નથી. પછી એના માટે 29માં 30માં ને એમાં ઉદાહરણ આપશે. નગરીનું આખું વર્ણન આજે આવ્યું કે ને, નગરીનું બધું વર્ણન કરશે, પણ કે રાજાના ગુણ નથી. એને રાજાને એનો અધિષ્ઠાતા કહેવાય છે, આધાર કહેવાય છે, પણ એ રાજાનું વર્ણન નથી, કેમ કે રાજાના ગુણો જુદા છે. ત્યાં જઈને પછી વિચાર કરીશું, આજે આવે તો આવે નહીં તો કાલે, બરાબર. એ રીતે જુઓ તો એ પ્રમાણે એ ટીકામાં એને કહ્યું કે વાંધો નથી આવતો, એમાં વ્યવહારથી સ્તુતિમાં કહેવામાં વાંધો નથી આવતો, પણ આ નિશ્ચયથી સ્તવન ના થયું. એટલે હવે આગળ પછી ખુલશે કે હવે નિશ્ચય સ્તુતિ શું છે બતાવો ત્યારે. એટલે 31મી ગાથા આવી. 31મી ગાથામાં સ્તુતિનો પ્રસંગ નહોતો, પણ અહીંયા અજ્ઞાનીએ એને પોતાનો તર્ક આપ્યો, વ્યવહાર સ્તુતિનો આધાર લઈ, એની આડ લઈ, અને એમ કહ્યું કે દેહ અને આત્મા એક માનવું પડશે, ને તો આ બધી સ્તુતિ ખોટી પડી જશે. તો આચાર્ય કહે છે કે સાંભળ, ફરીથી બે વાતો યાદ કરાવું. સાંભળ, વ્યવહારને કહ્યું છે એનો અર્થ જ એ થાય છે કે બે ભિન્ન છે, કેમ કે વ્યવહારને બે ભિન્ન વસ્તુઓને એક કહીને કથન કરે છે. એટલે તારા કથનમાં જ બે ભિન્ન છે નક્કી થયું. છતાં સાંભળ કે તું જેની સ્તુતિ કરે છે એવા મહાપુરુષોની, એમની નિશ્ચય સ્તુતિ કરે છે, કેવી રીતે કરે છે? દેહથી આત્મા ભિન્ન, એને એ રીતે ભગવાન આત્માનો અનુભવ કરે છે, એવી રીતે નિશ્ચય સ્તુતિ પરમાર્થ સ્તુતિ એ આરાધના કરે છે, એ રીતે આરાધના કરે છે, અને એ આરાધના કરી અને અશરીરી સિદ્ધ અવસ્થામાં બિરાજમાન થઈ જાય છે. એટલા માટે તું કોઈ બી રીતે વ્યવહારથી જે પ્રમાણે કહ્યું હોય તો વ્યવહારથી માનજે. વ્યવહાર વ્યવહાર તરીકે યથાર્થ છે, સત્યાર્થ છે, પણ વ્યવહાર પરમાર્થ તરીકે અસત્યાર્થ છે. ક્લિયર? આટલું એ રીતે કહે છે. ભાવાર્થકારે એ વાત કરી છે. જુઓ અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહાર ને તો અસત્યાર્થ કહ્યો છે, બરાબર છે. આવીને વાત અહીંયા, વ્યવહારને શું કહ્યું છે? અસત્યાર્થ કહ્યું છે. અને વ્યવહારને એનું ફળ શું છે? 11 આદિ આગળની ગાથામાં છે, સંસાર છે, બરાબર છે. આટલી વાત તો પછી શું કામ અહીંયા લઈ આવ્યા છો? સમજો, વ્યવહાર નહીં તો અસત્યાર્થ કહ્યો છે, અને શરીર જડ છે તો વ્યવહારના આશ્રય જડની સ્તુતિનું શું ફળ છે? તો એ તો સંસાર છે. તો તેનો ઉત્તર હવે ઉત્તર આપે છે, બહુ જબરજસ્ત ઉત્તર છે. જો વ્યવહારને પરમાર્થ માનીએ ને તો વાસ્તવમાં સમજો, બે ત્રણ વસ્તુ કહી દઉં. જે વ્યવહારને પરમાર્થ માનવાથી બંધ થાય છે. બીજું, વ્યવહારના વાતાવરણમાં રહેવા છતાં બી પરમાર્થનું લક્ષ્ય ન કરાય, હે ને, તો બંધ થાય છે. પણ વ્યવહારના વાતાવરણમાં રહીને પરમાર્થની દ્રષ્ટિ કરે તો બંધ થતો નથી. આ કન્સેપ્ટ છે. અને ખરેખર તો વ્યવહારને પરમાર્થનું પ્રતિપાદક માનીને વાસ્તવમાં એ વાતાવરણમાં આત્માની અનુભૂતિનો સ્કોપ હોવાના કારણે આચાર્ય જયસિંહ દેવે વ્યવહારને ઉપચારથી સાધન પણ કહ્યું છે. આજે આવ્યું હતું ગુડેશીના પ્રવચનમાં, એને સાધન પણ કહ્યું છે, ઉપચારથી સાધન કહ્યું, પરંપરા મોક્ષનું કારણ કહ્યું છે. સાક્ષાત મોક્ષનું કારણ તો નિશ્ચય રત્ન જ રહે છે, પણ પરંપરા મોક્ષનું કારણ વ્યવહાર રત્ન તરીકે કહ્યું છે, ખ્યાલ આવે. પણ કોઈ એને પરમાર્થ માની લે તો કહે છે કે અપરાધ છે. એની આ બધી પદ્ધતિ છે. આ બધા તમને જે કથન કહું છું ને, એ કેટલાય મોટા મોટા ચેપ્ટરનો સાર છે, નહીં ચક્રનો, કેટલાય મોટા મોટા ટોપિકોનો સાર છે, હે ને. એટલે સમજી લો કે તમારે ઘણું બધું નહીં ચક્ર થઈ જશે એમ. એ રીતે વ્યવહારને સર્વથા અસત્યાર્થ નથી, બરાબર છે. જો વ્યવહારને જે છે ને, વ્યવહારને એનો પક્ષ છે ને, સમજો, ખાસ વાતો કહું છું કે વ્યવહારનો પક્ષ છે મિથ્યાત્વ છે. વ્યવહારની ક્રિયા અને વ્યવહારના અનુસાર થતા પરિણામ એમાં મિથ્યાત્વ નથી. કેમ કે એ બધું જોવા મળે છે. અત્યારે આપણને આપણે જોવા મળે છે જે કોઈ હેને એ શું છે? પરમાર્થ છે હેને. પરમાર્થ માટે કરવામાં આવતો વ્યવહાર છે સ્વાધ્યાય આદિ. તો હરેક વ્યવહાર મિથ્યાત્વ જ હોય જરૂરી નથી હેને. એ વાસ્તવમાં પરમાર્થ ન હોઈ શકે. વ્યવહાર પરમાર્થ નથી પણ મિથ્યાત્વ જ હોય એવું જરૂરી નથી. મિથ્યાત્વ કોણે છે? જે પરમાર્થ માને એને. અને મિથ્યાત્વ કોને નથી હવે એ બતાવો. એમાં પેલો જવાબ આવી જશે અક્ષરભાઈ તમારો, બોલો. કે આટલા રોજ આટલું સ્વાધ્યાય કરીએ છીએ તો પણ હેને સમ્યક દર્શન કેમ નથી? તો એક બીજી ભૂમિકા છે સમ્યક સન્મુખ મિથ્યાદૃષ્ટિ. તો કે આ વ્યવહારના માધ્યમથી પરમાર્થનું પોષણ કરે હેને. એ કહે છે કે વ્યવહારના માધ્યમથી આભાસ પાલે, વ્યવહારમાં ધર્મ માની લે, કાં તો સ્વચ્છંદ થઈને પાપમાં ચાલો જાય હેને. આ બધું સાંભળીને જીનવાણી. પણ જે વ્યવહારની ઓરથી જે ઉપદેશ સાંભળી અને જે નિશ્ચયનું પરમાર્થનું પોષણ કરે એવી એક ભૂમિકા હોય છે સમ્યક. જે સમ્યક સન્મુખ મિથ્યાદૃષ્ટિ છે ને એ નિશ્ચયાભાસી, ઉભયાભાસી અને વ્યવહારાભાસી પણ નથી અને સમ્યક દ્રષ્ટિ બી નથી. તો પછી શું છે? ઉભયાભાસી વ્યવહારાભાસી એ જીનવાણીના માધ્યમથી અગ્રહિત મિથ્યાત્વનું પોષણ કરે છે. અને આ જે સમ્યક સન્મુખ મિથ્યાદૃષ્ટિ છે સ્વાધ્યાયના માધ્યમથી હેને, જે અનાદિની માન્યતા છે એનું પોષણ કરતો નથી. એવી એક સિચ્યુએશનમાં આપણામાં આપણે બધા હોઈ શકીએ છીએ. એટલે એવું સર્વથા કોઈ આપણે મિથ્યાદૃષ્ટિ કહીને મારે તમને દુઃખી નથી કરવા હેને. એવો પણ એવું આ જીવન અત્યારે આપણે પ્રયાસમાં છીએ. સાંભળીએ છીએ, સાંભળીને આપણે જે ખોટી માન્યતા છે એને આપણે પડકારીએ છીએ. તો એ ભૂમિકામાં હોય એ સમ્યક સન્મુખ છે. ઓરિજિનલ સમ્યક સન્મુખ તો કરણલબ્ધિવાળો જીવ છે કે જે નિયમથી સમ્યકને લઈને ઉઠશે. પણ પ્રાગલબ્ધિ સુધી આવાવાળા જીવો પણ ઉપચારથી સમ્યક સન્મુક્ત કહી શકાય છે. બહુ મોટો વિષય છે, રોચક વિષય છે અને આમ હૃદય ખીલી જાય એવો વિષય છે. સાતમા અધિકારમાં એના પર મેં કમસે કમ 30 કલાક સ્ટડી, 30 કલાક પ્રવચન કરેલા છે. 31 પ્રવચન બહુ વિસ્તારથી થયેલા છે. જો હા, તો વ્યવહારને સર્વથા અસત્યાર્થ નથી, નિશ્ચયને પ્રધાન કરી અસત્યાર્થ કહ્યો છે. બરાબર છે? વળી હવે સાંભળો, ઉપયોગિતા, હવે ઉપયોગિતા આગળ સિદ્ધાંત થઈ ગયું હે ને. નિશ્ચયની સામે એ બધું વાસ્તવમાં અસત્યાર્થ છે. પરંતુ ઉપયોગિતા, વળી છદ્મસને પોતાનો અને પરનો આત્મા સાક્ષાત દેખાતો નથી. શરીર જ દેખાય છે. બરાબર ને? આપણે શરીર જ દેખાય છે. મુનિરાજ હોય તો મિથ્યાત્વને તન ચોકડી કશાય નહીં, ભાવની વ્યક્ત વિતરાકતા હોય છે એમને. એ જ ભાવ ભાવ મુનિ છે, એ જ ભાવલિંગ છે. તો એ તો આપણને જણાતું નથી. આપણે તેમને શું જોઈએ છે? નિર્ગ્રંથ છે, પીછી કમલન છે, ઈર્યા સમિતિ પૂર્વક ચાલે છે અને બધી વ્યવસ્થિત એમની ક્રિયાઓ બધું જોઈએ છે આપણે હેને. તો આપણે એ જોઈને નમસ્કાર કરીએ છીએ હેને. 28 મૂળ ગુણનું જે પાલન છે યથાર્થ, એ જોઈને આપણે નમસ્કાર કરીએ છીએ. નમસ્કાર કરવો પણ વ્યવહાર છે અને વ્યવહારને જોઈને નમસ્કાર કરવામાં આવે છે. સાંભળવામાં બહુ મોટી વાતો આવે છે. એમાં વિવેક આવી જશે આખો, વિનય મિથ્યાત્વ નીકળી જશે આમાં. એટલી મોટી ચર્ચાઓ છે. હેલો, તો બહારનું જોઈને આપણે એ પ્રમાણે એમને કોઈ બી વ્યક્તિને મુનિરાજને કેવી રીતે તમે દર્શન કરો? હવે એને અંતરંગમાં એટલું વિતરાકતા છે કે નહીં? અરે કહ્યું મોક્ષવાનમાં પ્રકાશકમાં કે તમે નમસ્કાર કરતા હોય ને એટલામાં ભાવલિંગી જે છે ને પ્રથમ સ્થાનમાં આવી જાય. તમે ઉભા થાવ એટલામાં વળી પાછા છઠ્ઠા સાતમામાં આવી જાય. કઈ રીતે થશે? કેવી રીતે પોસિબલ છે? ખ્યાલ આવે કે નહીં? એટલે કહે છે કે વાસ્તવમાં બહારનો વ્યવહાર જોઈ અને વ્યવહાર કરવામાં આવે છે પણ સિદ્ધાંતો અંતરંગ સ્વભાવનું કરવામાં આવે. સિદ્ધાંત એનું કરવું જોઈએ કે જે વિતરાકતા પ્રગટ થઈ છે ત્રણ ચોકડી કષાયના અભાવપૂર્વક, એ જ વાસ્તવમાં ધર્મ છે, એ જ વાસ્તવમાં મુનિધર્મ છે. અને એવું જેને પ્રાપ્ત કર્યું હોય એ નિયમથી બહારમાં નિર્ગ્રંથ જ હોય. બહારમાં નગ્ન હોય એને વિતરાકતા પ્રગટ થઈ ગઈ હોય જરૂરી નથી. કેમ કે એવા કેટલાય પ્રસંગોમાં નગ્નતા આવી જાય છે, ભોગાદીના પ્રસંગોમાં પણ. એટલે એમ નથી. પણ જેને મિથ્યાત્વને તમે ચોકડી કશાયનો અભાવની વ્યક્ત વિતરાકતા હોય એ નિયમથી બહારમાં નિર્ગ્રંથ જ હોય. 28 ગુણગુણના પાલનરૂપ જીવન જ હોય, એના વિરુદ્ધમાં જીવન ના હોય. તો એ કહ્યું ને, એટલે બહારનો વ્યવહાર જોઈને આવ્યું ને, આ વ્યવહાર જોઈને અંતરંગ પરિણતિનું સિદ્ધાંત થાય છે. અને બહારનો વ્યવહાર જોઈ અને વ્યવહાર કરવાનો વિવેક હોય છે. બસ એટલું તો છે. એટલે છે, જો કોઈ બી ને સાંભળો, હજુ 5 મિનિટ લઉં છું, આપણી પાસે છે બી ઓફિશિયલ 5 મિનિટ છે અને અનઓફિશિયલ બીજી 5 મિનિટ છે, કે જેને આત્માનો સાક્ષાત્કાર થાય છે, સમજો બહુ ઊંચી વાત છે, સમજવા જેવી છે, જેને આત્માનો સાક્ષાત્કાર થાય છે, અનુભવ થાય છે, તો એને આત્મા પ્રત્યક્ષમાં જણાતો હશે? શું એને આત્મા પ્રદેશ પ્રત્યક્ષ જણાતો હશે? ભેદન પ્રત્યક્ષ છે, પ્રદેશ પ્રત્યક્ષ જણાતો નથી. એક ગુણ પણ 12મા ગુણસ્થાન સુધી એક ગુણ પણ વાસ્તવમાં પ્રદેશ પ્રત્યક્ષ નથી હોતો, વેદન પ્રત્યક્ષ હોય છે. અને વેદન પ્રત્યક્ષથી જ સુખી થઈ જવાય છે, પછી ભલે ને આત્માના પ્રદેશો કેવલ જ્ઞાનમાં દેખાય, એના પહેલા જીવ સુખી થઈ જાય છે, 12મા ગુણસ્થાને પૂર્ણ સુખી થઈ જાય છે. દેખો હવે એક અનુભવપૂર્વકનું અનુમાન જ્ઞાન સમ્યક હોય છે, અને આગમ પૂર્વકનું અનુમાન જ્ઞાન સ્વાધ્યાય હોય છે, અને અનુભવ અને આગમ વગરનું અનુમાન જ્ઞાન મિથ્યા હોય છે, જે આપણે દુનિયામાં કરીએ છીએ. હે ને, આજે બહુ વરસાદ આવશે એમ કહે અનુમાન, એ દિવસે પડે જ નહીં, હે ને, અને આજે પૂર આવવાનું છે એ દિવસે છાપે ના પડે, અને આજે આવવાનું જ નથી, આપણે બરાબર મંડપ બાંધી જ દઈએ વગર તાડપત્રીનો, આખો પ્રોગ્રામ ફેલ થઈ જાય, થાય છે કે નથી થતું, એ બધી જે બધું અનુમાન છે એ તો કોઈ મતલબ જ નથી. અહીંયા કહે છે કે આગમ અને અનુભવ વગરનું જેટલું પણ અનુમાન છે, હું પુરુષ છું, અરે હું ભગવાન છું એમ કહે તો બી મતલબ નથી એને. એટલે આગમ આશ્રિત જે અનુમાન જ્ઞાન છે, એ અનુમાન જ્ઞાન સ્વાધ્યાય છે, સ્ટડી છે, એ શિક્ષા છે, અને અનુભવપૂર્વકનું અનુમાન જ્ઞાન સમ્યક જ્ઞાન છે. એ રીતે જુઓ, ઉદાહરણ આપો, એક દિવસ સમજો, સર્વથાની સમજતા ઉદાહરણ, કે આપણે એક રૂમમાં સૂતા છીએ સવારે, અને સૂર્યના કિરણ રૂમમાં પ્રવેશ કર્યા. હવે આપણે શું જોયું? સૂર્યનું કિરણ જોયું. સૂર્યનું કિરણ જોઈને ફિલિંગ શું કરીએ છે? દિવસ ઉગ્યો, સૂર્ય ઉગ્યો, સૂર્ય જોયો છે, પણ કિરણને વેદ્યું છે, હે ને, એક દેશ છે, સમજો, વેદન વેદન હોતું નથી ત્યાં કઈ, ઉદાહરણ છે. આપણે કિરણને જોયું છે, પ્રત્યક્ષમાં જોયું છે, પ્રત્યક્ષમાં જોયું છે, અને કિરણને કઈ રીતે જોયું ખબર છે? એ બી સ્વપર પ્રકાશક છે. કિરણને જોયું તમે? અરે કિરણના પ્રકાશમાં બધા ફોટા ને દિવાલો ને બધું જેવી લગાયા હોય, જેને જે લગાયા હોય, હે ને, એમાં બહુ મોટી વાત છે. જેને જેવી રૂચિ હોય, ફોટા લાગ્યા હોય ઘરમાં, તો એ બધા દેખાય છે, બરાબર છે? તો એ જે ફોટા દેખાય છે, તો ફોટા જોઈને એમ નક્કી કરે છે કે કિરણના પ્રકાશનું સ્વસંવેદન થયું, અને ખ્યાલ, અને નક્કી એમ કરે છે કે સૂર્ય ઉગી ગયો. સૂર્યને હજી જોયું નથી, ત્યાં તો જોવાનો પ્રસંગ છે, પણ અહીંયા આત્મ સૂર્યનો એવો રીતે જોવાનો પ્રસંગ નથી, બારી ખોલીને. હેલો, આજે હર સમય જ્ઞાનની પ્રતિપલ ઉઠે છે તરંગ, આ જાણવું થાય છે ને, એ જાણવું થાય છે, એનું જે જાણવું થાય છે લીધું હતું ને પહેલા, એ વેદન પ્રત્યક્ષ છે. એનાથી એ ખ્યાલમાં આવે છે કે હું ચેતન સ્વરૂપ છું, એનાથી એ ખ્યાલ આવે છે કે હું આત્મ શરીરથી ભિન્ન છું, એનાથી એ ખ્યાલમાં આવે છે કે હું ત્રિકાલી છું, એનાથી એ ખ્યાલમાં આવે છે કે હું શુદ્ધ છું. કારણ કે ત્રણેકાળે જ્ઞાનની સિદ્ધિ થાય છે, એટલે ત્રિકાલીની સિદ્ધિ થાય છે, અને ત્રણેકાળે મતલબ કે ભલે ગમે તે પદાર્થ જાણું, પણ હું જ્ઞાન સ્વરૂપ જ રહું છું, એટલે એનાથી શુદ્ધ છું એ નક્કી થાય છે. એ પ્રમાણે ઘણી બધી વસ્તુઓ ત્યાં સિદ્ધિ થતી હોય છે. જો અહીંયા બી લખ્યું છે, જો હા, નિશ્ચયને પ્રધાન હોય, વળી છદ્મશને તો પોતાનો પરનો આત્મા સાક્ષાત દેખાતો નથી, શરીર દેખાય છે, તેની શાંત મુદ્રાને દેખી પોતાને પણ શાંત ભાવ થાય છે. કોઈને થયો આજ સુધી? ભગવાનની શાંત મુદ્રા જોઈને શાંત ભાવ થયો? શાંત મુદ્રા જોવું એટલે શું ખબર છે કોઈને? ભગવાનની શાંત મુદ્રા જોવું એટલે એમના સ્વરૂપનો ખ્યાલ હોવો જોઈએ, હે ને. કોઈ અંધ વ્યક્તિ ભગવાનના મંદિરમાં દેવાલયમાં આવે છે, એને પ્રતિમા જોઈ જ નથી, પણ જો એના સ્વરૂપનો બોધ છે એને, તો સાચા દર્શન એને કર્યા છે. કોને? એ અંધ વ્યક્તિએ. સમજમાં આવે છે કઈ? એ રીતે છે કે સ્વરૂપનો બોધ હશે ને તો કહે છે કે તમને શાંત મુદ્રા જે છે એનો ખ્યાલ આવશે. સ્વરૂપનો ખ્યાલ એની ઓરથી જોવાનું છે, જોકે મન વચન કાયાની ચેષ્ટા નથી, એની ઓરથી અંતરંગ પરિણતિનું આપણે જે ભગવાનની અંતરંગ પરિણતિનું બોધ કરી શકીએ છીએ, બોધ કરીને શ્રદ્ધાન કરવું. કોનું? ભગવાનની અંતરંગ પરિણતિનું. અરે એવો મારો ત્રિકાલ છે ભાવ છે, ત્યાં સુધી આવવું જોઈએ. ત્યાં સુધી આવે તો જ વાસ્તવમાં ઉપચારથી દર્શન પણ સાચા. સમજો, નિશ્ચય સ્તુતિની વાત આવશે ને ત્યાં હું બહુ ખુલાસા કરી નાખીશ, તમને આખી વસ્તુ બહુ ક્લેરિટી આવી જશે. દેવ દર્શન કરતા આવડી જશે, નિશ્ચય કરતા આવડી જશે, નિશ્ચય કેવી રીતે કરવું એ આવડી જશે. એટલી મોટી ચર્ચાઓ છે. જો તેમની શાંતરૂપ મુદ્રાને દેખીને પોતાને પણ શાંત ભાવ થાય છે, આવો ઉપકાર જાણી શરીરના આશ્રય પણ સ્તુતિ કરે છે, તથા શાંત મુદ્રા દેખી અંતરંગમાં વિતરાગ ભાવનો નિશ્ચય થાય છે, એ પણ ઉપકાર છે. છે કે નહીં એ રીતે? અંતર્મુખ મુદ્રા હો આત્મતત્વ દર્શાય, જિન દર્શન કર નિજ દર્શન પા સતગુરુ વચન સુહાય. યાતે અંતર દ્રષ્ટિ વિરાજે જિનકે ચલ કે શાંતિ અપા. છે કે નહીં? નિરખો અંગ અંગ જીનવર કે અંગ જોવાનું કે હે ને, શું હસ્ત કમલ દુનિયામાં કઈ કરવા લાયક નથી. પછી જે પદ્માસન દુનિયામાં ક્યાંય રખડવા જેવું નથી, એ બતાવે છે. રખડવાનો વિકલ્પ છોડી દે, કોઈને કરવાનો વિકલ્પ છોડી દે, ભગવાનની મન વચન કાયાની ચેષ્ટા જોઈ અને વિતરાગ પરિણતિના દર્શન થાય છે અને એની પ્રતીતિ થાય, તો આ વ્યવહારનો પણ એક પ્રકારથી ઉપકાર છે એમ અહીંયા કહ્યું છે. એના પછી આવતીકાલે એને જે વાત આ લીટી છે ને, આ પંક્તિના ખુલાસા થશે. પરંતુ નિશ્ચયને શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું જ નથી. કેમ? કેમ કે જે શરીરના ગુણો છે એ આત્માના ગુણો નથી, અને આત્માના ગુણો છે શરીરના ગુણો નથી. એટલા માટે ખરેખર કેવડીની સ્તુતિ કરવી હોય તો એમના ગુણોની વચ્ચે સ્તુતિ કરવી. પછી એમના ગુણોની જે સ્તુતિ કરી છે એ વ્યવહાર સ્તુતિ છે કે નિશ્ચય સ્તુતિ, એની ચર્ચા કરીશું. ખરેખર એ પણ વ્યવહાર સ્તુતિ છે. તો નિશ્ચય સ્તુતિ શું છે એની વાત 31મી ગાથામાં આવશે. એટલે કાલે આપણે 5-7 મિનિટમાં આની ચર્ચા સમાપ્ત કરી અને 31મી ગાથાનો કાલે પ્રારંભ કરી દઈશું, જેમાં ઘણો બધો વિષય છે. બરાબર? સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિના